தானம் நமோ ஆயரியாணம்
நமோ ஜாயாணம் நமோ லோயே சவசாஹுணம் ஏஷோ பஞ்ச நமோ காரோ சவபாவப்பணாசம் மங்களானஞ்ச சவ்வேசீ பரமம் அவை மங்களம். આપણે કલાક પહેલા ત્રણ પ્રકારના અનુષ્ઠાનની વાત ચાલતી ચાલી. એક વીસ અનુષ્ઠાન, બીજું ઘર અનુષ્ઠાન અને ત્રીજું અનુષ્ઠાન અનુષ્ઠાન. એનો બહુ સંક્ષિપ્તથી અર્થાવો મેં સમજાયો હતો. આ ભવના સંસાર સુખની ઈચ્છાઓ રાખી ધર્મ કરીએ એવી સંસ્થા. આવતા ભાવમાં સંસાર લીલોછમ રહે, સુખ સાહેબી મળે, આવી ઈચ્છાઓ રાખી ધર્મ કરીએ એ ઘર અનુષ્ઠાન. અને કોઈપણ જાતની બુદ્ધિ રાખ્યા વગર સમૂર્છિનની જેમ હાજરી માત્ર આપી કામ કરી ચાલ્યા જઈએ એ અનુષ્ઠાન. એમ ત્રણ અનુષ્ઠાનની વાત આપણે હમણાં સમજાવી. હવે એમાંથી શેરીએ પણ લોકોને આવો વ્યવહાર વધારે વાલો હોય છે કે જેમાં સંખ્યા વધારે થાય. બોલો, એ ધર્મ છો? અરે એ ધર્મ કરવા છે. જ્યાં વધારે નગારા વાગે એ ધર્મ કરવા છે. આવું લોકોમાં લગભગ પ્રચલિત હોય એ લોકસંખ્યા કેમ વધારે થાય એ નથી. જીવે તરફ ધર્મમાં ઉતરતો જાય. એની ગુરુ મહારાજ ખાસ નોટ કરતા કહે છે શ્લોક 14મો, ધર્મ ઉદ્યોગ તેન કર્તવ્ય કૃતમ બહુવી રેવ છે તદાન મિત્યાદિષામ ધર્મો ન ત્યાજ્ય સ્યાત કદાચન. ધર્મ ઉદ્યોગ તેન કર્તવ્ય કૃતમ, ધર્મમાં ઉદ્યમ વાળા પુરુષે, બોલો, ધર્મમાં જો આવો મનમાં નિર્ણય કરી લે કે બહુભી કૃતમ કર્તવ્ય, ઘણા માણસોએ જે કર્યું હોય એ કરવા જોઈએ. બોલો, બહુભી ઘણા માણસો જેમાં જોડાયા હોય, બોલો, એ કરવા જોઈએ. આવું જો મનમાં માનશું તો મિથ્યા દ્રષ્ટિમાં હંમેશા સંખ્યા વધારે, સમ્યક દ્રષ્ટિ કરતા સદા. એટલે તો મિથ્યા દુષામ ધર્મ, મિથ્યા દ્રષ્ટિનો ધર્મ કદાચ ન ત્યાજ્ય ચારે સજવા જેવો બનશે નહીં. આંજો ભાઈ, મિથ્યા દ્રષ્ટિ ને સમ્યક દ્રષ્ટિ બેમાં સંખ્યા કોની વધારે? જૈન અને જૈનેતર બેમાં સંખ્યા કોની વધારે? હવે જૈનમાં પણ સાચા પરિણામ વાળા ધર્મના અને પરિણામ વગરના જૈનમાં જન્મ્યા હોય જૈન હોય એમાં સંખ્યા કોની વધારે? એટલે બહુ સંખ્યા વાળો હોય હાથી એવો જો કહેવા છે ને તો ઘણું નીચે ઉતરી જવું પડશે. આપણું કઈ એમ જાણું? બોલો, જૈન કરતા જૈની તો વધારે, જૈનમાં પણ હાચા કરતા ખાલી જૈન કુલમાં જન્મે એવા ઘણા હોય અને સાચા જૈન એથી ઓછા હોય. એ ઘણા હોય સાચું આવો મગજમાં ન્યાય ખ્યાલ રાખવો નહીં. આમ સંસારમાં પણ તમે જો રૂપિયાની નોટ હોય એથી હોની નોટ ના હોય, હોની નોટ હોય એથી હજારની નોટ ના હોય, હજારની નોટ હોય એટલી 10,000ની નોટ ના હોય. જજારી નોટ એક જ હોય અને કિંમત રૂપિયા રૂપિયાની 1000 નોટ કરતા વધારે હોય, થપ્પી લઈને કોણ ચાલે બીજા એક નોટો ગમે તો હસો આવે. એટલે ધર્મ સાચા ધર્મ વાળા જીવો કાયમ સંખ્યામાં ઓછા હોય, એ સંખ્યા વધારે દેખીને એમાં ક્યારે લચાઈ જવું નહીં, આમાંથી એવું બહુ જ જવું. કારણ ત્યાં ગયા હતા ને ત્યાં બહુ સંખ્યા હતી, પણ હવે તમે નાચવા કૂદવાનું ગાવાનું બહુ રાખો તો સહેજે સંખ્યા વધારે થાય, અને એમાં વધારે ખાણી પીણી રાખો વધારે તો ઓર સંખ્યા વધારે થાય. એટલે સંખ્યા વધારે હોય સાચું જેવું નહીં, ત્યાગ અને વૈરાગ્ય વધારે હોય એ સાચો ધર્મ છે. આવું આમાં મહાપુરુષો આપણને સમજાવે, જોકે આપણને મગજમાં બેહવાનું નથી કેમ કે આપણે અનાદિના મોહના સંસ્કાર વાળા છીએ. આપણે પણ અનાદિના
મોહના સંસ્કાર વાળા છીએ
એટલે આપણે જલ્દી આમ બેસવાનું નથી, પણ મોડું મોડું પણ આ સ્વીકારે છૂટકો છે. કલ્યાણ કરવું હોય તો પેલી કાતા જો બહુવી કૃતમ કર્તવ્ય, ઘણા માણસો કરી કરવા જેવું કહીશું તદા મિથ્યા દર્શન ધર્મ, તો મિથ્યા દર્શન ધર્મ ક્યારેય કરવા જેવો તમને લાગશે નહીં. કારણ એમાં સંખ્યા કાયમ વધારે હોય. ત્યાગી અને ભોગી, જેમાં સંખ્યા કોની વધારે હોય, કઈ ભોગમાં જ લેવાનું. એટલે આ ધર્મ કરનારા ઓછા અને કર્યામાં પરિણત પરિણામ પામ્યું હૃદયમાં એવા જીવો બહુ ઓછા હોય. કરનારા કરતા પણ એક પહેલા કરનારા ઓછા અને કરનારામાં પરિણામ પામેલા જીવો બહુ ઓછા હોય. એટલે આ વાત સહેલી નથી, થોડી સમજવા જેવી છે તો આપણે આનો માર્ગ સમજાય. આપણે ખાલી ભલે સંખ્યા કેમ થાય, ભલે લોકો કેમ જોડાય, એ બધી વાતમાં ઉતરી જઈએ છીએ ને, એટલે છૂટછાટ બોલો વધારે વધારે નહીં કરે. એટલે ધર્મને નામે અધર્મ વધતા ગયા. તમે એમાં દારૂ બેન બીડી બેન છૂટાવો તો બસ 500 માણસ વધી જાય. તમે રાજી થઈ જાઓ કે આપણે સંખ્યા જે અર્થમાં વધારે થઈ ગઈ, વ્યસન વાળાને ઘણાની ભેગા બની શું ફાયદો, વગર વ્યસન વાળા વ્યસન વાળા બની ગયા. વગર વ્યસન વાળા પણ વ્યસન વાળાની સોબત થાય, હારા અને ખોટા બેની સોબત ભેગી થાય ને તો હારાની સોબતથી ખોટો હારો થવો બહુ મુશ્કેલ છે. ખોટો ખોટાની સોબતથી હારો હોય ખોટો જલ્દી થઈ જાય. આપણે આવી જ વાત કરો, આપણે દારૂ નથી પીતા, દારૂ એની સ્વાગત કરીએ તો આવી સ્વાગતથી પેલો દારૂ વગરનો થાય એ બહુ મુશ્કેલ છે, પણ એની સ્વાગતથી થઈ જઈએ. એટલે સ્વાગત એવી અસર બહુ કરીને આવું નીચે નહીં ઉતરી જવાનું. આ વાત આવી સમજાવે, જો ઘણા કરે એ કરવા જેવું એવું કહીએ બોલો, જેમાં સંખ્યા મોટી એ કરવા જોઈએ. તો આ સંસારમાં સાધુ ઘણા કે સંસારી ઘણા, સંસારી ઘણા હોય ને તો સાધુ પણ સંસારીને જેવું કામ કરવાનું, આ ઘણા કરે એમ કરવાનું. હવે આપણું મગજમાં ભૂત કાઢી નાખ્યું, ઘણા કરે તે કરવા જેવું એમ નહીં, સારું હોય તે કરવા જેવું, ભલે થોડા કરતા હોય પણ જેમાં આત્માનું કલ્યાણ હોય, આત્માનું હિત હોય, એ સંખ્યા થોડી લેવાની કાંઈ. નરકોમાં જનારા જીવો કેટલા, મોક્ષમાં જનારા જીવોની સંખ્યા કેટલી, બહુ ઓછી. એટલે બહુમતીનો મત આપણે ત્યાં છે જ નહીં. આ તો હવે બધું ચાલુ થયો, ચૂપ નહીં કરતા. બાકી હવે દુનિયામાં આમે પણ જ્ઞાની કરતા અજ્ઞાની ઘણા હોય. વોટ લેવા નીકળો તો હંમેશા અજ્ઞાની સંખ્યા કાયમ વધારે હોય. જે અણસમજુ જીવો પોતાનો સ્વાર્થ પોષાય એ રીતે વોટ આપી દે, વસ્તુ સ્થિતિ સમજી ના આપે, પોતાનું ભલું કેમ થશે? દારૂડિયાને દારૂ આપો તે તમને વોટ આપી દે. એમ ભોગીજીને ભોગની વાત કરો તો આમનો ધર્મ બહુ સારો, એમાં તમે સારું સારું ખવડાવો તો તમારી સંખ્યા મોટી થઈ જાય. સંખ્યા મોટી થાય એટલે તેની વસ્તુ સ્થિતિ હારી છે એવું નથી હોતું, આવું આમાં સમજાવે. આમ જોવો તો સમજાય એવું પણ છે. એટલે આપણે તત્વ નહીં સમજેલા હોવાથી સંખ્યા બળ જોઈ ઈચ્છા ખેંચી ગઈ. મહાપુરુષો કહે છે સંખ્યા બળ એટલું ના દેખો, ઉત્તમ જીવો ક્યાં છે એ દેખો. ઉત્તમ જીવોની સ્વાગત કરશો તો તમે ઉત્તમ થશો, અને ઉત્તમ જીવો કાયમ સંખ્યામાં ઓછા. જુઓ સંસારમાં સજ્જનો હંમેશા ઓછા જુઓ, બહુ મળવા એ દુર્લભ છે. એ વાત ફરી ફરી સમજાવે. મારે ગાળરિયા પ્રવાહે બહુ ચાલવું એ વ્યાજબી માર્ગ નથી. શ્લોક 15, તસ્માત ગતાનો ગત્યા યક્રિયતે સુત્તવજીતમ ઓગતો લોકતો વા તદ અનુષ્ઠાન એ વહી. એથી ગતાનુગતિ એ ગાડરિયા પ્રવાહ પ્રમાણે એ ચાલ્યો એટલે આપણે એમ આગળ ચાલવાનું, કંઈ વિચારવાનું નહીં, કંઈ પૂછવાનું નહીં, અને એટલે જે કર્યું આપણે કરવાનું. આમ ગતાનુગતિ પણ જે કરાય છે અને સૂત્ર વર્જિતમ, સૂત્રમાં શું કીધું છે એ ભણવા ગણવાની વાતો નેવી મૂકી દેવાની વિશ્વાસ છે. એના વિના એના અજ્ઞાનીના ટોળાની જેમ આપણે ચાલીએ એ ઓગથી અને લોકથી બે રીતે, ઓગ સંજ્ઞા અને લોક સંજ્ઞા બે જાતની સંજ્ઞા છે. એનાથી જે અનુષ્ઠાન કરાય તો અનનુષ્ઠાન, એ ત્રીજું અનનુષ્ઠાન કહેવાય છે. ઓ કોને કહેવાય, લોક કોને કહેવાય એ નીચે સમજાવે છે કે જુઓ ઓગ એટલે સામાન્ય, ઓગનો શું થાય સામાન્ય. કોઈ પણ એક ઝાડ હોય ને એનો વેલો નવો નીકળી જાય એટલે આજુબાજુમાં દીવાલ હોય તો ટેકો મળે એટલે ચાલી જાય, એને એ જ્ઞાન નથી અહીં ચડાય કે ના ચડાય. એટલે વેલો જેમ બુદ્ધિ વિના બોલો વાડને ઉપર ચડે છે, એમ સમજણ વગર જે વ્યવહાર કરાય એ ઓગ સંજ્ઞા. અને બીજી લોક સંજ્ઞા, લોકો કરે છે એટલે આપણે કરવાનું, લોકો બાવળને પૂછ્યો તો આપણે બાવળને પૂછવાનું, પીપળાને સારી બધું પાણી ધાર કરી આપણે પાણી ધાર કરવાની. હવે લોકો કરે છે કઈ હશે એમ, હવે લોક સંજ્ઞા ઓ ઘરે લો સમજ્યા વગર એમને પીપળે પાણી નાખવું કે જે આવા કામ કરવામાં આવે આપણું શું કહે ઓગ સંજ્ઞા લોક સંજ્ઞા. એમ ભાદરવા સુદ સંવત્સરીનો દિવસ આવ્યો એટલે ત્યારે બધા પ્રતિકૂળ કરવા જાય છે, આપણે જઈએ ખરું, જઈને લોકોની વચ્ચે જઈએ અને લોકો મોમબત્તીનું પડીને બધાને પડીને કરવાનું, કાવશો કે કાવશો કરવાનું, બાકી બધું સમજવા કરવાનું રામ રામ. આ બધું લોક સંજ્ઞા બસ. પછી ઘેરાય કહી મેં આ પરિક્રમા કર્યા, આટલા પ્રતિકમાં આટલા સામાયિક કર્યા, સામાયિક બધું કે પણ સમતા ભાવનો જરાય સ્પર્શ ના થયો. ખરેખર જીવને સમતા ભાવમાં લાવવો ભૂલ જાવ એમ નામ સામાયિક. આપણે એક સામાયિક બે સામાયિક કરીએ તો આપણા સ્વભાવનો બદલો થઈ જાય, સમતા ભાવમાં જીવ આવે. તે સામાયિકનો સ્પર્શ કર્યો હવે કદાચ કોઈક અનુકૂળ મળે કે કોઈક પ્રતિકૂળ મળે હોય એ જીવને એમ ગમે તેમ કર્યું, આપણે એના ઉપર ગુસ્સો નહીં કરવાનો. કોઈ આપણું કહ્યું કર્યું તોય ભલે, કહ્યું ના કર્યું તોય ભલે, એની ઈચ્છા હોય એમ કરે, એમાં અંજાઈ નહીં જવાનું, રાગ દેશથી થોડા દૂર રહેવાનું, સંભાવમાં રહેવાનું. આનું નામ સામાયિક. આવો સામાયિક કરતા શીખવાનું, આત્માને શુદ્ધ બનાવવાનું છે. ગતાનું ગતિ પ્રમાણ નહીં ચાલવાનું. ગતાનું ગતિ પ્રમાણ તો અનાદિકાળથી ચાલ્યા જ છીએ, એટલે સંસારનો અંત આવ્યો નથી. એટલે તો એટલે અનનુષ્ઠાન, ભગવાનની પૂજા કરી પણ વિચાર શું, કેમ પૂજા કરી, વિચાર મારા રીતે કયા કારણે ઊંચા છે, કેમ પૂજ્ય છે, એના અંગૂઠે કેમ પૂજા કરું, કપાળે કેમ પૂજા કરું, છાતીએ કેમ પૂજા કરું, કશું ભણવા કરવાની વાત જ નહીં, જાણવાની વાત નહીં. તો આપણે એમના ઉપર અહોભાવ કેવી રીતે આવે? અહોભાવ વગર બોલો ખરા એવી આ પૂજા જીને ફળ આપતા કેમ બને? એટલે આ જીવ ઉન્નતિના પંથે આવતો અનનુષ્ઠાન, બુદ્ધિ શૂન્યપણે જે કાર્ય કરાય એ અનનુષ્ઠાન કહેવાય. હવે દુકાન ઉપર બેસીએ તો માલ તોડવામાં, માલ જોખવામાં, જોખીને માલનો હિસાબ કરવામાં, પૈસા લેવામાં ક્યાંય ચિત્ત પરોવ્યા વગર કામ કરીએ? માલ બચાવવામાં ચિત્ત રાખીએ. હલકો માલ વેચવો હોય તો ઊંચો માલ બચાવીએ જ નહીં, એક માલ ખાલે આવશે એમ તે કાઢી નાખીએ, જ્યાં ત્યાં ખર્ચો કપાઈ, કેમ કે આપણે એ માલ કાઢવાનો છે. આગળ સમજવા મારી વાત? એવી રીતે જે રીતે આપણે હિસાબ કરતા હોઈએ, ગુણાકાર ભાગાકાર થઈ શકું, ત્યારે જે ચિત્ત બીજે મૂકીએ તો હિસાબ ઘોટાળા વાળો થાય કે નહીં? તો બધે સંસારના કામ ચિત્ત પરોવીને કરવાના, બોલો, અને ધર્મના કામ ચિત્ત પરોવ્યા વગર કરવાના. આ નામ અનનુષ્ઠાન. આ અનનુષ્ઠાન ચાલે એટલે હું આવું હું જાઉં. હું આપની કોઈ ટીકાકરણથી ઉકેલો, આપણે આમાંથી સારા કેમ બનીએ? હું અને તમે બધા, એક તો શનિવાર કે રવિવાર રજા આવે ત્યારે ભગવાનની પૂજા કરાવતા હોય પ્રાયોગ, ને એમાં ચિત્ત બહાર ભટકતું હોય, શૂન્ય ચિત્તે કરીએ કેમ ચાલે? સંસારનો એક વ્યવહાર શૂન્ય ચિત્તે નથી કરતા. માલ લાવવામાં ચોકસાઈ, માલ વેચવામાં ચોકસાઈ, હિસાબ ગણવામાં ચોકસાઈ, પૈસા લેવામાં ચોકસાઈ, બધી મન પરોવીને કામ કરવા. અહીંયા થાક્યા પાક્યા આવ્યા હોઈએ જાણે આખા દિવસમાં થાકથી, એટલે મન શૂન્ય ચિત્તે ક્યાંય પૂજા કરી ના કરીને ભાગ્યા, દર્શન કર્યું ના કરીને ભાગ્યા, પછી હવે ધર્મ કર્યાનું મનમાં માન રાખીએ, આ બધું અનનુષ્ઠાન કહેવાય. શ્લોક 16મો, અકામ નિદ્રા અંગત્વમ કાય ક્લેશાત યઉદિતમ, સકામ નિદ્રા તુસ્યાત શોક યોગ પ્રવૃત્તિતમ. જે આવું શૂન્ય ચિત્તે ધર્મ આરાધન કરીએ ચિત્ત પરોવ્યા વગર, એને શાસ્ત્રમાં અકામ નિદ્રા કહેલી છે. કેવી? કામ એવી ઈચ્છા, અકામ ઈચ્છા નથી અને નિદ્રા કરવાયા છે. કાં તો મા બાપે ધક્કો માર્યો હોય કે જાઓ દર્શન કર્યા પછી એને રખાવા નહીં મળે, કાં તો પતિએ પત્નીને, પત્નીએ પતિને ધક્કો માર્યો લગી જાઓ આવું ધર્મ કરો પછી વાત, આવા કોઈ દબાણથી આપણે જોડાયા હોઈએ? અથવા તો જે કુળમાં જન્મ્યા છીએ એ જો નહીં કરીએ તો લોકો આપણને શું કહેશે, ખરાબ માણસ છે, ખોટા છે, આવો અબજસ આવશે. એટલે આવી બધા કારણોસર અકામ ઈચ્છા વગર એમાં જોડાય. આ જીવને બહુ ઉપકાર કરનાર બનતું કાય ક્લેશા, ખાલી આ કાયાને કષ્ટ એટલું જ સમજવાનું, ધક્કો ખાધો ઘરથી અહીંયા, પણ અહીંયા હવે ચિત્ત પરોવીને કામ ના કર્યું એટલે અહીંના કામ કરીને ફળ નથી આવવાનું અને આવવા જવાનો પાંચવી મહિનો ધક્કો પડ્યો
એવો
આવવામાં લખે. એક જ છે સકામ નિરાધાર તો કામી, સકામ નિરી ઈચ્છા પૂર્વક કર્મની નિર્ધાર. મારે મારા કર્મ તોડવા છે, ખપાવવા છે, મારે મારા કર્મ ઓછા કરવા છે, એટલે હું ભગવાનની દર્શન વંદન પૂજન કરવા જાઉં છું. એમ ઉપયોગ સહિત પ્રવૃત્તિ કરી, સ ઉપયોગ પ્રવૃત્તિ કરી. એ વિતરાગ છે, હું રાજી છું. હું વિતરાગની સેવા પૂજા કરીશ તો હું ક્યારેક વિતરાગ થઈશ. મારા પોતાના આત્માને વિતરાગ બનાવવા માટે હું વિતરાગની પૂજા કરું છું. તમે વિતરાગની પૂજા કરો તો ભલે ના કરો, વિતરાગ કઈ ખુશ ના ખુશ થવાના નથી. પૂજા કરો એ વિતરાગ પ્રભુ કઈ ખુશ થઈ જાય. અને કોઈ જયારે સ્વપ્નમાં આવીને પણ કે બોલ બેઠા તારે શું જોઈએ, એવા આ ભગવાન નથી. એટલે 25 વર્ષ સુધી પૂજા કરી હોય અને ક્યારેય સ્વપ્નમાં ના આવ્યા હોય તો ચિંતા કરતા નહીં, કેમ કે ના આવે એવા જ છે. ઉલટા સ્વપ્નમાં આવે એવા હોય ને એક વખત આપણું મન બગાડે. સ્વપ્નમાં આવે કે ત્યાં કદાચ મારી પૂજા કરી બોલ બેટા તારે શું જોઈએ, આપણે મલન જઈએ, કદો પૈસો માગીએ, કદો માન માગીએ, કદો રાજ્ય માગીએ, કદ દેવલોક માગીએ, એટલે ભોગ માગીએ, આપણે મન જઈ છીએ. સારું છે કે હમણાં વિચાર ભવન આવતા જ નથી અને માર્ગમાં સુધી એવું કહેતા નથી. જો આવું કહેતા પેલા લલચાઈ ગઈએ, કારણ કે આપણે પહેલા શૂન્ય ચિત્તવાળા છીએ અને ક્યારેય વિતરાગ ભવન પાસે વિતરાગતા માગીએ આવું બનવું બહુ દુષ્કર છે. એટલે વિતરાગની પૂજા વિતરાગતા માટે જ છે એટલું ધ્યાન રાખવાનું. આપણે જ્યાં કોઈ ધનવાન માણસ આવે તેને આવશે કે આવશે કહીએ, શા માટે? એના જે મીઠો સંબંધો હોય કે સારી નોકરી મળે, સારો ધંધો મળે, પાંચ પૈસા કમાતા થઈ, એ શેઠ છે, પૈસા વાળા છે. એટલે પૈસાદારની સોબત પૈસાદાર બનવા માટે કરવાની, બોલ્યા સંગીતકારની સોબત સંગીત શીખવા માટે કરવાની, તો પછી વિતરાગની સોબત. બાકી બોલો, હા આ તો સોબત કરવી છે વિતરાગની અને બનવું છે ધનવાન. ભગવાન ખુશ થઈ અને કાંક આપી દે, બંગલો બનાવી દે, ગાડી બનાવી દે, બસ માં બસ ભગવાન બહુ હારા. પણ એ ખબર નથી આ ભગવાન આ લાઈન ના નથી. આપણે ભીત ભૂલ્યા છીએ. આ તો કઈ તમારું ગાડી બંગલો જે કઈ છે બધું અસાર છે, તમે નહીં છોડો તો એ તમને કાલે છોડવાના, તમને મુશ્કેલ બાંધી અને એ નીકાળવાના. તમે નહીં છોડો તો આ ભગવાન આવું સમજાવનારા છે. પણ તમે જેનો મોહ છોડી દો, નહીં છોડો તો એ મકાન રહેશે, તમને કાઢવામાં આવશે. તમને એટલે હું માયા ઉપર તમને અંગત નથી કહેતો કે આપણો જૈન ધર્મ આપણને આવું સમજાવે. અને જેટલા આપણા કુટુંબમાં મર્યા મૃત્યુ પામ્યા તો બધાએ મકાનો બાંધ્યા છે, પૈસા કમાયા છે, ઇજ્જત જમાઈએ છે, બધું મૂકી જેવું લોકોએ નકાર્યા. લોકો એમને કાઢ્યા કે નહીં, સંસારમાં લઈ ગયા ને, તો આપણને પણ લોકો સંસારમાં જ લઈ જવાના. એટલે કે તમે આ બધી અપેક્ષા ઓછી કે ના કરો, ભલે સંસારમાં જીવો છો એટલે મેળવો કમાવો એનો ઉપયોગ કરો, તો એના માટે આ ભાવ છે આવું ના આવજો. આ ભાવ સંસાર કરવા માટે મળ્યો છે, મોહ ઓછો કરવા માટે મળ્યો, ત્યાગી અને સંયમી જીવન જીવવા માટે મળ્યો છે, ભોગ માટે નહીં. ભોગ તો પશુના ભાવમાં છે કે માનવનો ભાવ કિંમતી એટલા માટે, એટલે સકામ નિર્જા કરવા માટે. સકામ નિર્જા ઉપયોગ પૂર્વક કર્મ ખપાવવા, સમજી સોચીને બોલો ત્યાગ તપ કરવાનો અને બને એટલા પરિસરો સહન કરવા. આ લોકો જે સાધુ થાય કે દીક્ષા લે એમને કઈ પૈસા ટકા નહીં હોય, એટલે રોગી જશે બધા, નિરોગી શરીર હોય, ધનવાન કુટુંબ હોય તો એ સહી હમલે, એ ઉપયોગ પૂર્વક ધર્મ કરે, સમજી સોચીને ધર્મ કરે. એટલે આપણે ધર્મ સંસારનો મોહ ઘટાડવા માટે મળે, વધારવા માટે નહીં. એટલે ઘણા લોકોના મગજમાં એક છે કે આપણે ધર્મે કરવો અને સંસારે ચલાવવાનો, અને ધર્મ કરતા એવું ઈચ્છવાનું કે સંસાર સારો ચાલે. આવું કોક કોક ઈચ્છે છે, હું નથી શીખવાડતો. એટલે એનો સંસારનો રસ્તો બેઠેલો જ છે, પણ સંસારમાં કઈ દુઃખ ના આવે એટલે વચ્ચે ધર્મ રાખવું. સંસારનું સુખ એટલું બધું વાલું છે કે વચ્ચે આવતું દુઃખ ગમતું નથી. એટલે દુઃખ ના આવે ને એટલો સંસાર લીલો સમજ રે, એટલે ધર્મનો આશ્રય લઈએ. આ માર્ગ ખોટો માર્ગ છે. આપણું પાપ ઉદયમાં આવે દુઃખ આવે, પુણ્ય ઉદયમાં આવે સુખે આવે, બે વારા પછી બદલાય જ કરે છે. એ કાળે પણ બે ભેગા હોય, ઘણી બધી એવું પૈસો વધારે હોય, સહી રોગી હોય, આવું બને નહીં ભાઈ. ઘણી વાર સહી સારું હોય પૈસો ના હોય, પૈસો સારો હોય સહી સારું હોય પરિવાર બરાબર ના હોય, પતિ પત્ની મેળ ના હોય, આવું બને જ નહીં સંસારમાં. એટલે એ કાશે પણ ભેગા થયો. એટલે જ્ઞાનીઓ કે છે આ સંસારનું દુઃખ તો ભયંકર છે, બોલો, પણ સુખ એથી વધારે ભયંકર છે. દુઃખમાં હજી ક્યારે વૈરાગ આવી જાય, બોલો, ક્યારેક આવી જાય, પણ સુખમાં વૈરાગ આવવાને બદલે આ કાયમ રહેતો આવ એવી ઈચ્છા છે. જૈન ધર્મની વાત આવી છે, મારે બહુ ઉપયોગ પૂર્વક ધર્મ કરવા. સંસારમાં રહ્યા હોઈએ એને પણ પેઢી છે, બંધન છે એમ સમજીને માત્ર કર્તવ્ય ભાવે જ રહેવાનું. હું આમાં બંધાણ હોય મારે કરવાનું. મહિને ધારો 25,000 મળતા હોય પગાર, હું દાખલો આપો ભાઈ, અમારે ઇન્ડિયાના હિસાબે 25,000 નો પગાર હોય રૂપિયાનો તો ઊંચો પગાર ગણાય. સાહેબની નોકરી હોય 25,000 પગાર મળતો હોય, બરોબર, તો એ જીવ એને બંધન સમજે કે નહીં? બરોબર, સાયન્સ સર જવું પડે, સાયન્સ સર કામ કરવું પડે, બંધન ખટકે એટલે જો એને લાભ મળે અને ક્યાંક ધંધો કરે જગ્યા મળી જાય તો પછી એની નોકરી છોડીને ધંધો કરે, બરોબર. તો અહીંયા પણ એવું છે કે સંસારનું કદાચ સુખ મળ્યું હોય તો પુણ્યના ઉદયને લીધે મળ્યું, બોલો, પુણ્યના ઉદય એ પરવશપણે મળ્યું. જ્યારે પુણ્ય ખાલી થઈ જાય એટલે સુખને પહેલે પાછું દુઃખ આવે. એટલે ઉત્તમ આત્માઓ શું સમજે કે જેમ સુખ જેમ દુઃખ અસાર છે, બોલો, દુઃખ ડંખીલું છે ડંખે છે, એમાં સુખ પણ ડંખવા વાળું છે. કેમ? પુણ્ય હોય તો સુધી રહેવા વાળું, પુણ્ય પૂરું છે એમાં જતું રહેવાનું. તો જે જવા વાળું હોય એની ભાઈબંધી શું કામ? જવા વાળી સ્ત્રીને કોઈ ઘરમાં રાખે? એટલે કેવાનું શું, જે વસ્તુ આત્મા સાથે કાયમ રહેવાની નથી એનો આજે ભરોસો શું? આજે એમ ખાલી ના હોય મારે સંસારનું દુઃખ જેમ અસાર છે એમ સુખ એથી પણ અસાર છે. એટલે સુખ અને દુઃખ બંને વગરનું, બોલો, એ પુણ્ય ને પાપ બંને વગરનું આત્માના ગુણો જે છે પ્રગટ કરવા, બોલો, ગુણો એ સુખ કાયમી લેવા પડે. બોલો,
પુણ્ય છે એ પણ ચાલ્યું જવાનું,
પુણ્ય
છે એ પણ ચાલ્યું જવાનું. હા, પુણ્ય છે, પૂર્વ કરેલું પુણ્ય છે.
હા, પુણ્ય કરેલું પુણ્ય છે, પણ પુણ્ય કરેલું પુણ્ય કેટલું કરેલું છે અને કેટલું રહેવા વાળું છે એનું જ્ઞાન તો આવી ભાઈ છે.
લોકો એવી બુદ્ધિથી પુણ્ય ઉધરવા જાય કે આ દુઃખ મારું ચડી જાય, તે કેવી રીતે ચડી જાય?
ના કરે એટલે એ સમજાવવું છે. સંસારમાં કદાચ એક દુઃખ તમે દૂર કરવા પ્રયત્ન કરો અને કદાચ ચડી જાય તો બીજું દુઃખ ઉભું થાય. સંસાર દુઃખ ની ખાણ છે. ધારો તમે માદા પહેલે તબિયત ધીરી થઈ, ડોક્ટર પાસે ગયા, ડોક્ટર સાહેબ ઇન્જેક્શન આપ્યું દવા, એનો ઉપાય થઈ ગયો, રોગ દૂર થઈ ગયો મારી, એટલે એટલી પીડા ઓછી થઈ. પણ સાથે ઘરમાં કુટુંબમાં તકરાર, ખરો પૈસાનો ક્લેશ, ખરું શરદી માનતી પડે, એટલે બીજું દુઃખ આવે ને સંસાર દુઃખથી ભરેલો છે. ભગવાને સંસારને દુઃખની ખાણ છે. એટલે કહે છે કે આ પુણ્યનો ઉદય એ કોઈ લલચામણી વૃત્તિ છે. શું છે? જેમ દુઃખ આપણને નથી ગમતું એમ પુણ્યથી મળનારું સંસારનું સુખ એ પણ આપણું સ્વરૂપ નથી. બોલો, આત્મા કર્મના સંબંધ વાળું છે એટલે એની પણ બહુ ઈચ્છા રાખવી નહીં. કેમ કે મળ્યું હોય તો પસાર કરી લેવાનું, પણ એની ઈચ્છા સારી નથી. કેમ કે પોતાનું સ્વરૂપ નથી. કોઈ તમને એને ઘેર લઈ જઈ અને બત્રી પકવાન તમારે માની લો તો પાકાના ઘરનું ભોજન કાયમી કામ આવવાનું નથી. અને સુકો રોટલો ઘણો મળે ને રોજા તો મીઠો લાગે, બરોબર? એમ આ પણ પુણ્ય ઉદયથી મળેલું સુખ પુણ્ય પુરુષ જવા વાળો, એટલે એની બહુ ઈચ્છા કરવા કરતા આત્માના ગુણોનું જે સુખ છે, બોલો, એનું સ્વરૂપ છે, એટલે ક્યારેય જાય નહીં. જેમ મોક્ષના જીવો કર્મ વગરના બની ગયા, બોલો, કર્મ એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, આવા ગુણો ને પાણી. હવે ગુણોનું સુખ એનું કોઈની તાકાત નથી લઈ લે, બોલો, કોઈની, એટલે મોક્ષમાં ગયેલો જીવ ક્યારેય ફરી સંસારમાં આવે નહીં, કર્મ એને વળગે નહીં. એનું પ્રગટ થયેલું સુખ અનંતકાળ રહેવા વાળું, અને સંસારમાં મળેલું સુખ રાખવા એક દશકામાં હાથ રંગ હોય, એક દશકામાં પણ રંગ હોય. પૈસો હોય તો પરિવારમાં તકલીફ હોય, પરિવારનું સુખ હોય પૈસાની તકલીફ હોય, પૈસો ને પરિવારનું સમાજમાં કીર્તિ ના હોય, એટલે અક્ષર જાતના વાંધા છે. મારે પુણ્ય ને પણ બહુ ઈચ્છવા એવું નથી. પુણ્ય પણ પેઢી છે. કોઈ મન રોઢાની પેઢી પગમાં ના પહેરે, પણ સોનાની પેઢી હોય તો સોનું અહીં પહેરે ખરા, બોલો. સ્વાગીની પુણ્યની ઈચ્છાઓ કેમ રાખે? મારે પુણ્ય પણ કર્મ છે, આત્માને બંધન છે, એક જાતનું લલચામણી વૃત્તિ છે, એટલે જીવને લલચાવનાર છે. મારે મહાપુરુષો કહે છે કે પાપ જેમ તજવા જેવું છે, બોલો, એમ પુણ્ય પણ તજવા જેવું છે. આ તો બે તજાય ના હોય, બોલો, તો પુણ્યને મોડું તજવાનું, પાપને પેલું તજવાનું. પણ પાપ જેમ પેઢી છે એમ પુણ્ય પણ ઈચ્છવા જેવું છે. અમને એટલે છે જ નહીં. આપણે ગરીબ હોઈએ ને એ સુખ ને ઈચ્છીએ, નોકર હોઈએ એટલે શેર થવાની ઈચ્છા રાખીએ, એ ખબર નહીં શેર થી અમે અત્યારે બંધન આવ્યો. જે માણસ સ્વતંત્ર ધંધો કરે એને તેવું બધા માટે ગણાય કે નહીં? તમે નોકરી કરો અને શેર માલ લાવે દેવું કોનું ગણાય? અને તમે પૈસા કમાવા માટે જુદાથી ધંધો કરો અને માલ લાવો તો દેવું કોનું કહેવાય? હા, એટલે જેટલું વધારે સાહસ કરો એ બધું બંધન તો છે. અને એ બંધનમાં જો આપણે ન ફાયા તો તો નોકરીમાં ઇજ્જત ના દે છે તો ઇજ્જત જતી રહે. અને ઉત્તમ આત્મા ઉભયમાં આપઘાતે કરે ઇજ્જત ના રહે. એવું નહીં સમજતા કે પુણ્ય કર્મ બહુ સારું છે. કર્મ વગરનો આત્મા શોધી સાર જૈન દર્શન આપણને આવું હોય. બોલો, કોઈને કઈ પૂછવું છે? આમાં પૂછવા જેવું છે જ નહીં. બધા મારે મહેરબાની કરીને બહુ પુણ્યની ઈચ્છા ના કરતા, પાપ કેમ ઓછું થાય એની ઈચ્છા કરજો. અમે આપણે સંસારમાં છીએ, બોલો, અને પાપ કરીએ જ છીએ, એ કેમ ઓછું થાય એનું ધ્યાન રાખવા. પણ પુણ્ય કરવા જેવું છે આમ ને કેમ થઈ જાય તો બરાબર, પણ એ બી એક બંધન જ છે. એટલે કર્મનો ક્ષય કરવો, કર્મ વગરના બનવું, ગુણો મેળવવા અને આત્માના ગુણોને પ્રગટ કરવા, એ જ કલ્યાણ કરનારું તત્વ છે. આમ વાત છે. તેની વાર સકામ નિર્જા ત્યાગ સઉપયોગ પ્રવૃત્તિ, બહુ ઉપયોગપૂર્વક સમજણ પૂર્વક આ વિચારીએ તો જરૂર સમજાય એવું છે. ક્ષણ અનુષ્ણ આપણે પૂરા થાય છે. બોલો, આ ભવના સુખની ઈચ્છાથી ધર્મ કરાય. બોલો, આ ભવના એવી અનુષ્ઠાન જોરથી બોલો. હું ક્યાં કઈ કઈ ભોખવાના છો ને અહીં બોલો. અને આવતા ભવના સુખની ઈચ્છાથી ધર્મ કરાય અને શૂન્ય ચિત્તે ધર્મ કરાય. આ ત્રણેય કરવા જેવા, હવે બે આદરવા જેવા. હવે તેની વાત કરીએ. ચોથું તદ હેતુ અનુષ્ઠાન. બોલો, સદ અનુષ્ઠાન રાગે ન તદ હેતુ માર્ગ ગામી ન વર્તે અનાભોગો. પાંચમું અનુષ્ઠાન કેમ આપણામાં આવે? એવા હેતુથી જે અનુષ્ઠાન કરાય એ ચોથું સદ હેતુ અનુષ્ઠાન. શું
પાંચમું અનુષ્ઠાન આવે
એ હેતુથી જે અનુષ્ઠાન કરાય એ સદ હેતુ નામનું ચોથું અનુષ્ઠાન. પાંચમા અનુસરણ નામ આવશે અમૃત અનુસાર. શું નામ?
અમૃત.
આત્મા અમર બને, ક્યારે સંસારમાં લેપાય નહીં, કર્મ રહી બને, વિતરાગ બને, મોક્ષે જાય એવું અનુસાર એ અમૃત અનુસાર. એટલે એ
અમૃત
અને એની પૂર્વ ભૂમિકા આત્માને અમર બનાવવાની દ્રષ્ટિથી જે ધર્મ અનુષ્ઠાન કરાય. બોલો, એ સદ હેતુ અનુષ્ઠાન. સદ અનુષ્ઠાન લાગે ને જે આવું ઉત્તમ અમૃત અનુષ્ઠાન આવવાનું છે આ પાંચમું, એનો રાગ, સંસારનો રાગ નહીં, સંસારના સુખનો રાગ નહીં, કોનો રાગ? વિતરાગ બનવાનો. બોલો, વિતરાગ
બનવાનો.
વિતરાગ બનવાના રાગથી જે અનુસરણ કરાય એ સદ હેતુ અનુસરણ. સદ હેતુ માર્ગગામી ના, ભગવાને કહેલા માર્ગે ચાલનારા જીવોમાં અનુસરણ આવે. આ માર્ગ કહેનારા કોણ છે?
ભગવાન.
ભગવાન વિતરાગ, એ વિતરાગ બનશો માર્ગ બધા વિતરાગ સાથે. ભોગી જીવો એ ભોગીનો માર્ગ બતાવે. બોલો, અને વિતરાગ ભવન કેવું માર્ગ બતાવે? એ માર્ગે જવાનો જે અનુસરણ. બોલો, એક જ છ. આવું અનુસાર જીવમાં ક્યારે આવે? શર્મા વર્ષ કાળ આવે. શર્મા વર્ષે જે શું પૂતગલ પરાવ, આપણે જેમ 12 મહિના પૂરા થાય ને, બોલો, ત્યારે એને વર્ષ કહીએ ને. 12 મહિનાનો સમૂહ એ નંબર, ડિસેમ્બર જાન્યુઆરી ડિસેમ્બર કે કાર્તર ત્યાં સુધી એમ બાર મહિનાનો સમય હોય કે નહીં એમ શાસ્ત્રમાં કાળ માપવાના આવો શબ્દ ઉદગલ પરાવર્તન શું નામ આવે છે મોટા મોટો કાળ ઉદગલ પરાવર્તન એનો અર્થ શું આપણો આ જીવ બોલો ચૌદે રાજલોકમાં એક એક પ્રદેશે પ્રદેશે મરી મરીને આખો લોક પૂરો કરે એટલે આજે અહીં મૃત્યુ થયું હોય તો બીજા ભાવમાં આ ભાઈ પહેલા ક્યાં મૃત્યુ થાય બીજા ભાવમાં પહેલા ક્યાં મૃત્યુ થાય શ્રદ્ધા ભાવમાં નરકમાં કે જે લોકમાં એમ કેટલાય ભાવો ભટકતા ભટકતા ચૌદે રાજલોકમાં બોલો એક પ્રદેશ એવો ના હોય કે જ્યાં આપણું મૃત્યુ ના થયું હોય આ નામ ઉદગલ પરાવર્તન ફરી બોલું પર ચૌદે રાજલોકમાં એક જીવ મરણ પામીને બધા પ્રદેશે મૃત્યુ દ્વારા સ્પર્શ કર્યા કેટલો ટાઈમ લાગે સ્વર્ગમાં એટલું નહીં સ્વર્ગના પ્રદેશ એ પ્રદેશ ભલે આ તમારો દેહરાશ છે એનો એના પ્રદેશ એ પ્રદેશ મરણ થવું જોઈએ જીવો એ કાળ ગમતા જવાનું મરણ તો એક આવે ને મરી એ કાળે હજાર સંપેલા જ્યાં મૃત્યુ થાય તો એ જ ભાગ છે ને પછી આ ભાઈ પહેલા ત્યાં આનું મૃત્યુ થવું જોઈએ એ બીજો ભો આ ભાઈ પહેલા ત્યાં દોરતી જોગો હું બેઠો ત્યાં દોરું છો જોગો એમ કેટલા ભાવ પૂરા કરીએ કે આખો લોક ભાઈ માપ નીકળે એમ નથી બોલો એમાં એક શબ્દ ઉમેરવાનો છે સારી અક્ષર નો શબ્દ છે ચૌદે રાજલોકમાં પ્રદેશે પ્રદેશે આપણું મરણ થઈ જાય ક્યાંય એક પ્રદેશ મરણ વગર નો બાકી ના રહ્યો એમાં જેટલો કાળ જાય એના ભૂતગલ એમાં એક અક્ષર ઉમેરું છું ક્રમશ બોલો સારું અક્ષર એટલે આ અહીં મારું મરણ થયું હવે મારો આત્મા દેવલોકમાં જાય નરકમાં જાય કાળ ગણવાનો પણ એક પ્રદેશ બાકી અહીં બાજુમાં મરતા જ ગણવાનું બોલો કાળ એ પ્રદેશ બાકી મરણ મારે પછી એની બાજુમાં ત્રીજું મરણ થાય તો જ ગણવાનું બાજુમાં ક્રમ સરાવું છે એક એક પ્રદેશે પ્રદેશે બોલો ક્રમસર મરણ કરવા હોય ચૌદે રાજલોકના સર્વ પ્રદેશોમાં આપણું મરણ નોંધાઈ જાય એમાં જેટલો કાળ જાય એમના ઉદગલ પરાવર્તન કેટલો કાળ ઊંઘ આવી જાય એવું છે આવા અનંત પુત્ર જે પસાર કર્યા આવા જો ભગવાન નો ધર્મ સ્પર્શી જાય સમ્યક તો પામે જી તો એક પુત્ર પરાવર્તન બાકી રહે કેટલું એને શર્માવર્ત કહેવાય શરમ એટલે છેલ્લું આવર્ત એટલે પુત્ર પરાવર્તન ક્યારે આવી જશે કાળ જો ગાથામાં લખી છે એક જ છે શર્મા વર્તે શબ્દો છે ને ભાઈ આવો ઊંચો ભાવ શર્મા વર્તમાં જીવ આવે તો જ આવે એના વગર આવે અને તે જાગૃત દશા હોય તો આવે બરોબર અનાભોગ દશા હોય તો ના આવે અનાભોગા તે વિના અનાભોગ એટલે ઉપયોગ વિના ની દશા એવી ના હોય એના વિના ની હોય આવે સમજણ વાળો હોય બોલો કઈ વૈરાગ્ય વાળો જીવ હોય સંસાર થી કંટાળ્યો હોય ત્યારે મારા આત્મા નો ઉદ્ધાર થાય આવા ભાવ એના અહિયાં ભર્યા હોય તો જ આવો ભાવ આવે હમણાં કેટલા કે ખણસર મરવાથી તો ઘણો કાળ લાગે, પણ એ સમય તો પામ્યા પછી બોલાવું એક જ પુત્ર પાડવું બાકી એને ક્યાંય શરમા વર્તો. આપણે ખબર નથી બાકી આપણે આવા અનંત પુત્ર પ્રાવર્તન કરી નહીં આવ્યા. આપણે બીજા ભાવથી ક્યાં જઈ આવ્યા એની કશી ખબર નથી, એટલે લેટથી પહેલા જો હમણાં જયારે ખબર પડે કે ગયા ભાવમાં કીડી કીડીમાં હતા, મકોડામાં હતા, નરકમાં હતા, આવા દુઃખ વેચેતા, એ ઘડી ઉભા ના. એટલે સંસારમાં ઘણી વાર પણ સુખમાં જોડાઈએ ને. નાનીનો કે છે કે કેટલાય ભાવ કરતા કરતા આવ્યા ને, બોલો તો આ ભાવ ની આગળ સેંકડો ભાવ કર્યા, એમાં ભિખારી ના ભાવ કર્યા, રોગી ના ભાવ કર્યા, આ એ દેખાતા નથી એટલે અહિયાં સાહેબ જઈ ગઈ લીલા લેખ સમજાય છે. બાકી આ બધું બન્યું છે અને વિવેક નહીં રાખીએ તો બનવાનું પણ ચાલુ રહેશે. માટે ઉત્તમ આત્માને અહીંથી વૈરાગી ચાલુ થાય કે આવા બધા દુઃખો વાળા ભાવ કરવા. બોલો એના કરતા ભાવ રહી કરવું શું ખોટું? એટલે જીવ વૈરાગી બને, દીક્ષા સ્વીકારે અને આત્મ સાધના કરે. આ શર્માવર્ગી શબ્દ વાપરે ને, કાંઈ જીવનું મિથ્યા તો થોડું ભીવું પડે, એમાં અડધું પુત્ર પરાવર્તન જાય, બોલો અડધું બાકી રે ત્યારે મિથ્યા તો ભીવું પડતા પડતા મિથ્યા તો ચાલી જાય અને સમય તો આવે. એટલે સમય તો આવ્યા પછી કેટલો કાળ બાકી રહ્યો? નહીં, એ 15-20 લાખ કઈ નાખવાના, આપણે અડધા પુત્ર પર આવે. ઓછામાં જો આ ભાવમાં સમય થયું હોય તો જીવ આ ભાવમાં મોક્ષે જતો. ઊંચા પરિણામ આવે મારું દેવા માત્ર વનસ્પતિ ના ભાવમાંથી આવ્યા અને શ્વેતંબર આજના પ્રમાણે આ મૃત્યુના ભાવમાં ચૌદાર ભાવ ને મોક્ષ. એટલે આપણે 14-15 ભાવની વાત બાજુમાં હમણાં આટલી જ વાત કે જો સમય તો આવે તો વધારે વધારે અર્ધ પૂતગલ અને ઓછામાં ઓછી મોક્ષ. સમ્યક સાચી લાઈ સાચી દશા, નિર્મો દશા, વૈરાગ્ય વાળી દશા, નિર્મ પરિણામ. નિર્મ પરિણામ જીવને આવે તો આ ભલે મોક્ષ થઈ જાય ઊંચા જીવને. અને કોઈ જીવને 5-25 ભાવ રખડવાનું પણ આવે પણ અડધો પુત્ર મોક્ષ થાય થાય ને હવે બેઠી વાત. તો આવું જે વૈરાગ્ય પૂર્વક નું અનુષ્ઠાન કરો અને મોક્ષ મેળવવા માટે નું અનુષ્ઠાન, એ લોકો મેળવવા માટે નહીં, એ લોકો ના સુખ માટે નહીં. બોલો હા, અહીંયા એક જીવન ના હોય કે 18 જીવન ના હોય આમ લલચાવાનું નહીં. અહીંયા 1-2 લાખ 5 લાખ પછી રાખો, ત્યાં કરોડોની સંપત્તિ હોય, આ તો ભોગ સંપત્તિની ઈચ્છા થઈ ને. એ ધનની ઈચ્છા કે સ્ત્રીની ઈચ્છા કે ભોગની ઈચ્છા, એના માટે જો સંસારની ઈચ્છા કરીએ તો એ બધું પાપાનું બંધી પુણ્ય કહેવા, એમાં આત્માનું કલ્યાણ નથી. કારણ કે એવું મરી પણ જાય, બોલો મરી પણ જાય તો પણ બોલો એકાકાળે જીવી જેવો સંસાર છોડવો પડે, એ ભાગ ભાવ છોડવો પડે. એટલે સંસારનું કોઈ પણ સુખ બોલો શાશ્વત નથી. અનુત્તરવાસીનો દેહ જોવે ને બોલો તો તેથી સાગરના કાળે છોડવો પડે, ખરું કે નહીં? મોક્ષ જ એક એવું છે કે તમે ત્યાં જાઓ તો અનંતકાળે તમારું કોઈ નામ ના લે, એટલે અનંતકાળે પણ છોડવું ના પડે. તો છોડવું પડે એવું સુખ જોઈએ કે ના છોડવું પડે એવું શું જોઈએ? બોલવાનું કેમ જ છે? બોલવાનું કમાતો છે. તો હવે સંસારના સુખી બહુ લાંબી ઈચ્છાઓ નહીં રાખવાની. જે કરે જે સંસારમાં મળ્યું વરાળી ખરાબ નથી કરવાનું. પણ મારો આત્મા વૈરાગી કેમ બને? બોલો. અને વિતરાગ કેમ બને? વિતરાગ થવો તો વૈરાગ જોઈએ, અને ભોગી થવો એ રાગ જોઈએ. આપણે રાગના ત્યાગની વાત છે, રાગી વાત થવાની નહીં. એટલે પાંચમું અનુષ્ઠાન લાવવા માટે, ચોથું અનુષ્ઠાન એનું કારણ છે, જરૂરિયાત. એ શ્લોક જોવા, સદ અનુષ્ઠાન લાગે ને ઉત્તમ અનુષ્ઠાનના રાગ પૂર્વક કરાતું માર્ગગામી જીવોનું જે અનુસાર એ સદ હેતુ અનુષ્ઠાન કહેવાય. એ સચ આ અનુષ્ઠાન શર્માવર્તી, શર્માવર્તનો કાળ આવે ત્યારે જ આવે. અને અનાભોગાદે વિના, અનાભોગ દશા વિના, એટલે ઉપયોગ વાળી દશા હોય તો જ આવે. અનુપયોગ દશા જી ના આવે. ત્રીજામાં અનુપયોગ હતો, આ ચોથું છે. તો ઉપયોગ પૂરો જીવ કરે તો જ આવે. અહીં આપણે દેરા ખરાયા વિતરાગ પ્રભુને દર્શન કરવા. પણ એક જરા ધ્યાન રાખો કે હું વિતરાગને દર્શન કરવા આવ્યો છું, એ રાગને છોડવા આવ્યો છું. રાગને બસ એ વિતરાગ છે. મારે પણ એની પાસેથી વિતરાગ કરવાનો છે. તમે અહીંયા ભણવા આવ્યા, જ્ઞાન સરસ છે, સારું ધીરુભાઈ ભણેલા છે તો આપણને સારું ભણાવશે. એ રસી જાય ને એટલે એમની પાસે જે છે એ લેવા માટે આપણે આવ્યા. પાણીભાઈ છે શું? વિતરાગતા. બોલો. પૈસા દાગીના તો છે જ નહીં, દાગીના તમે પહેરાયા છે, એની મને કઈ નથી. હવે આઈએ વિતરાગભાઈ એની છે દાગીના, કેમ મેળ ખાતો? પાછું યાદા પણ જૈન ધર્મ આ વાત સમજાવે, વિતરાગ પ્રભુના દર્શન આપણા આત્માને વિતરાગ બનાવવા માટે કરવા. એટલે સંસારી ભાવોનો દિવસે દિવસે ખાતો રાગ ઓછો કરવાનો, થોડો દ્વેષ ઓછો કરવાનો. સંસારમાં કોક આપણને અનુકૂળ પણ ચાલે, કોક પ્રતિકૂળે ચાલે, બોલો બે ચાલે, છતાં આપણે ક્યાંય એમાં અંજાવાનું નહીં. એમ કહ્યું. અને આ પ્રતિકૂળ અનુસાર આવે આપણો ધર્મનો યૌવન કાળ આવ્યો કહેવાય. ધર્મનો યુવાવસ્થામાં જે સંસારની બધી લીલા યાદ આવે, લીલા અનુભવવાનું મન થાય, એમાં ધર્મનો યૌવન કાળ કયો? જો શ્લોક અઢાર, ધર્મ યૌવન કાલોયમ ભવબાળ દશા અપરાધ અત્ર સ્યાત સત્ક્રિયા રાગો અન્યત્ર ચ અસત્ક્રિયા આગ્રહ. આ ધર્મનો યૌવન કાળ કહેવાય. ચોથું અનુસાર બોલો એ ધર્મનો યૌવન કાળ. આપણે ધન કમાવાનું કામ યુવાવસ્થામાં જીવ વધારે કરે, બાલ્યાવસ્થામાં ભણવાનું કામ વધારે હોય. તો કમાવાનું કામ જે યૌવન અવસ્થામાં હોય એમ ધર્મ કમાવાનું કાળ આ અર્ધ પૂતગલ બરાબર સમ્યત્વ વાળો કાળ. એ સમ્યત્વ પામ્યા પછી બોલો શ્રાવકના વ્રત લઈને તો પાંચમું ગુણધામ, સાધુના વ્રત લે છઠ્ઠું આઠમું ગુણધામ, અને મોહનો પરાભવ કરી શનિમાં ચડે તો આઠ નવ દસ અગિયાર બાર ગુણધામ, સેવનાર પામે તો તેર ગુણધામ, પણ સમ્યત્વ પામ્યા પછી બધું આવે. સમ્યત્વ પામ્યા વગર વ્રત લેતો પેલું ગુંજામ, દીક્ષા લેતો પણ પેલું ગુંજામ. એમ એકલો ના હોય, બોલો, અગિયાર ચાર મહિના હોય તો જીરો જ કહેવાય, આઠ મહિના હોય તો જીરો જ કહેવાય, ખરું કે નહીં? એક ખાલી એકલો આગળ આવે ને, પછી એક મહિનો હોય તો કિંમત, ને બે મહિનો હોય તો કિંમત. સમય તો એકલા જેવું છે, બોલો, સમય તો આવ્યું હોય તો વ્રતે ગણતરી ગણાય, દીક્ષાએ તો ગણતરી ગણાય, શનિમાં ચડાય, ચોરણાને પમાય અને મોક્ષી જવાય. સમય તો ન પામ્યો હોય, બોલો, તો વ્રત લેતો એવી હતી, દીક્ષા લેતો એવી હતી, શનિવાર તો આવે જ નહીં. એટલે સમય તો એકડા જેવો છે, અને વ્રત તો બધા મીના જેવાય, એકડો હોય તો મીનાની એક કિંમત. એટલે ધર્મનો યૌવન કાળ કહેવાય, જેમ યુવાવસ્થામાં માણસને બધા ભોગ યાદ આવે, બોલો, એવી રીતે ક્ષરમ ઉદ્ગલ પરાવર્તનમાં જીવ આવે ત્યારે ધર્મ યાદ આવે. આ સદહેતુ અનુષ્ઠાન, એ ધર્મ અનુષ્ઠાન કરે તો કેવળ મોક્ષ માટે, મોહને છોડવા માટે. જોયું ધર્મ યૌવન કાળો, એમ આ ધર્મ નો યૌવન કાળ છે ભવ પાલ દશા અપરા. આના સિવાય અપરા એટલે બાકી નહીં. સમય તો ન આવ્યો હોય ત્યાં સુધી જે આપણે ધર્મ કરીએ તો એ ભવ પાલ દશા, સંસારી જીવની પાલ દશા સમજવી. અત્યાર સક્રિયા રાઘવ અત્યારે જે ધર્માવર્તમાં જીવ આવે સક્રિયાનો રાગ થાય, પૂજા કરવાનો રાગ, પ્રતિક્રમણ કરવાનો રાગ, અભ્યાસ કરવાનો રાગ થાય, ટાઈમ મળે તો એમાં જોડાવાનું મન થાય, સૌથી પહેલો જીવ દોડી એમાં આવે. અસક્રિયા આદર અન્યત્વ અને જ્યાંથી શર્માવટમાં જીવ ના આવે, બોલો, અને ઘણો સંસાર બાકી હોય ત્યારે અસક્રિયાનો અનુરાગ એટલે અશુભ ક્રિયાનો રાખ, પૂજાવાનો, મોટૈનો, માનપણનો આવો રાગ વધારે. અસક્રિયા આદર, બોલો, આ જે જીવને કાળ છે એ ધર્મ યૌવન કાળ, ધર્મનો યૌવન કાળ, શર્મા વર્તવાળો કાળ, એ ધર્મનું યૌવન કાળ. અને શર્માવર પહેલાનો જે કાળ એ પારદશા, પેલું શર્માવટમાં આવે તો સાચો ધર્મનો રાગ કહેવાય. અત્ર સત્ક્રિયા રાગો, અત્ર આ શર્માવટનો જીવ આવે તો સાચો ક્રિયાનો રાગ હોય. આમ ભાવથી પૂજા કરે, ભાવથી ભણવા આવે, ભાવથી જ્ઞાન દર્શન સાહિત્ય ગમે, અન્યત્ર એ શર્માવર્તમાં જીવ ના આવ્યો હોય, સમ્યત્વ ના આવ્યો હોય ત્યારે ધર્મ કરે પણ અસર ક્રિયા રાગ, ખોટી ક્રિયાનો રાગ વધાર્યો, માનનો વધારે, દેખાવનો વધારે, લોકો દેખે ત્યારે વધારે કરે, ન દેખે ત્યારે ગોટાળા કરે, આવા બધા જીવો હોય. હવે આપણે ક્યાં છીએ સમજી લો, આપણી કરણી આપણે જાણી, દુનિયા ન જાણી, આપણી કરણી હવે આપણે સત્ક્રિયામાં છીએ કે અસત્ક્રિયાના લોકમાં છીએ એ આપણે જોઈ લેવાનું, ભલે એ કહેવાનું નહીં એટલે ઉઘાડું ના થાય, પણ જાણી લો. અને અસરક્રિયાનો અનુરાગ હોય તો એમાંથી સરક્રિયાનો અનુરાગ આવી જવાનો. એમ બહુ ચોખ્ખું સમજાય નહીં, શ્લોકના સમજ્યા હતા, શ્લોક 19 નો છે. ભોગ રાગ આપ્ય સાયુનો બાળ ક્રિયા બિલાહી ધર્મ યુનસ કરતા ધર્મ રાગે ન અસક્રિયા રીએ. જેમ યુવાન માણસ હોય થોડો યુવાવસ્થામાં આવેલો જીવ સંસારની જે ક્રીડા કરે એમાં આનંદ માને એને બાલ્યાવસ્થામાં બરો કોઈ કુચેષ્ટા કરી હોય તો એને શરમ આવે કે આપણે નાનપણમાં ઘણી ભૂલો કરી. હા, યુવાવસ્થાના જે વિકારો એ બાલ્યાવસ્થામાં કોઈ અનુભવ્યા હોય તો જીવને શરમ આવે કે નહીં? પોતાની ભૂલ પોતાને સમજાય ને. શ્લોક જો, યથા યુન, જેમ યુવાન માણસને ભોગ રાગ, ભોગનો રાગ હોવાથી અખિલા બાલ ક્રીડા સઘળી બાલ્યાવસ્થાની ક્રીડા રીએ શરમાવનારી બને. યુવાવસ્થામાં પતિ પત્ની વગેરેના યોગમાં જે સંસારના ભોગોનો અનુભવ કરે એવા ભોગો બાલ્યાવસ્થામાં ભોગવ્યા હોય તો અત્યારે શરમ આવે કે નહીં? કારણ કે ખોટી દશામાં આ કામ કર્યું. એનો કાળ આ જ હતો. કયો? યુવાવસ્થામાં. દાખલો આપ્યો, સંસારના ભોગો ભોગવવાનો કાળ કઈ અવસ્થા? એને બદલે બાલ્યાવસ્થામાં એ કામ કર્યું હોય તો મોટો થતા સમજણ આવે કે શરમ આવે કે નહીં? અને પોતાની ભૂલોના કારણે દુઃખ પણ પડે કે ના પડે? સંસારમાં આપણે ખોટા સંબંધ બાંધ્યા હોય તો બોલો જેલમાં જવું પડે, લોકોનો મારે ખાવો પડે. એવી રીતે ધર્મયુન, ધર્મમાં યુવાવસ્થા વાળો કા એ ધર્મ રાગ, એમાં ધર્મનો રાગ હોય. શું હોય? એ સમજી સોચીને બધી ક્રિયા કરાય. જયારે સમજણ આવે, સામાયિક કામ કરાય, દાન આપણે કોઈને આપીએ તો ધનનો મોહ ઉતારવા આપીએ, નહીં કે માલ લેવા આપીએ. એને સમજાય એટલે એને ભૂતકાળમાં કઈ મારું નામ આવે એટલે 5-25 હજાર આપ્યા હોય એ વાત અત્યારે યાદ આવતા શરમ આવે. શું આવે? અરે મેં આવું દાન આપ્યું, ક્યાં નામ લખાવ્યું? એ ક્યારે શરમ આવે? આ સમજણ આવે ક્યારે? સમજાય છે? એમ દાનમાં શિયલમાં બધામાં જે કઈ ભૂલો કરી હોય ભૂલો જાય, એ બધી હવે સમજાય. અને એના કારણે હવે લજ્જા આવે. કેમ? સાચો ધર્મ એ છે કે મારે ધર્મ કરીને રાગ દ્વેષને ઓછા કરવાના. છોકરાજીએ એને બધે મેં મારું આગળ નામ લખાવવા માટે આમ કર્યું, મેં લોકોમાં પંકાવવા માટે આમ કર્યું, બધું યાદ આવે. એટલે પોતાની ભૂલ પોતાને સમજાય અને દમકે. જેમ ભોગનો રાગ થવાથી યુવાવસ્થામાં જે ભોગ ભોગવે એ સમજી સુધી ભોગ, બાલ્યાવસ્થાના ભોગો લજ્જા કરાવનારા, એમ ધર્મ વાળો કાળ આવે ત્યારે ધર્મ રાખથી જ ધર્મ કરે અને ભૂતકાળની ક્રિયા એને માટી નાખે. તમે આ સમજમાં કેવો ખોટો ધર્મ કર્યો? કયો ધર્મ અને બાંધ્યા કર્યો? કયો માન વહન કર્યું હોય? કયો માયા કપટ કર્યું હોય? જેમ મલિનાજ ભગવાનના જીવે તપ કર્યું, બોલો, પણ પેલા બીજા મિત્રોથી માયા કરી. ચાર મિત્રો હતા, એ સખું તપ કરતા હતા. એટલે તપ પૂરો થાય, આજે ઉપવાસ કર્યો હોય, બીજા સવારે ત્રણેય મિત્રો મરીનારને જીને પૂછે, આ એ શું કરશું? મેં તો બ્રશ કર્યું, મેં તો ચા પણ કર્યા, આજે મારે કંઈ કરવું નથી. એટલે ત્રણ મિત્રો પણ ચા પાણી કરે અને પછી પોતે ઉપવાસ કરે. અગ્નિ હતા, માયા છે. એટલે કપટ એમને કહ્યું, એટલે મિત્રો બોલા એમને કહ્યું, એમ માની લીધું. તો સ્ત્રી વેદ એમને માન્યું એટલે છોડે ના પાડે. આજી આ રીતે લપસી જાય, ધર્મમાં પણ વિવેક શૂન્ય બની જાય. એટલે કે જે આ જીવને આવો ધર્મનો રાગ આ છેલ્લા અનુસારમાં આવે ખરો, પણ વિવેક જેવો આવે તો જ આ કામ આવે. કહેતું મગજમાં. હવે શ્લોક 20મો, ચતુર્થમ ચર્માવર્તે તસ્માત ધર્માનુરાગ અનુસારનમ વિનિષ્ઠમ બીજા દીખમ સંગતમ તસ્માત. તેથી ચતુર્થમ ચોથું ધર્મ અનુષ્ઠાન ધર્મના અનુરાગથી શર્માવર્તના કાળમાં આવે. આપણામાં ચોથું અનુષ્ઠાન આવ્યું હોય તો સમજી લેવું કે આપણે શર્માવર્તમાં છીએ. મોક્ષે જવું છે ને, તું જોરથી બોલો. મોક્ષે જવું હોય એ જીવનું હંમેશા રસી બીજું કઈ બાજુ હોય? મોક્ષ. બોલો, મુંબઈ જવું હોય એનું રસી કઈ બાજુ હોય? મુંબઈ જવાબ હોય ને. એ પૂછે, મુંબઈનું પ્લેન ક્યારે જાય છે? ક્યાંથી જઈ શીરું પડે? ક્યાંથી જઈ સસ્તું પડે? કોની ટિકિટ સારી? આ બધું એ પૂછે. જેને જવું હોય પૂછે ને. આ તો કહો એમ, જેને મોક્ષે જવું હોય, બોલો, એ જીવ આવા આ ચોથા અનુષ્ઠાનમાં આવે. ચોથું અનુષ્ઠાન એ હેતુ અનુષ્ઠાન, અમૃત અનુષ્ઠાનનું કારણ બને એવું ઊંચું અનુષ્ઠાન. સંસારી ભાવોનો ત્યાગ, સંસારી ભાવોના લાભનો ત્યાગ. ચતુર્થમ શર્માવર્તી, ચોથું અનુષ્ઠાન શર્માવર્તના કાળમાં ધર્મના અનુરાગથી આવે એમ જ્ઞાનીઓએ વિનિત ઇષ્ટમ કહ્યું છે. હવે ચોથા અનુષ્ઠાનની પ્રાપ્તિ શર્માવર્તમાં થાય ખરી, એ પ્રાપ્તિ થયા પછી રોજ રોજ એની વૃદ્ધિ થાય. રોજ રોજ એની, જેમ તમે બીજ વાયું હોય તો બીજમાંથી અંકુરો થાય, અંકુરામાંથી છોડ થાય. બોલો, છોડમાંથી શાખા થાય, શાખામાંથી કસાકા થાય, કસાકામાંથી ફૂલ ફળ થાય, ખાય ને, અને ફૂલ ફળમાંથી પાછા બીજ થાય. એમ આવું અનુષ્ઠાન આવ્યા બાદ, આવું હેતુ અનુષ્ઠાન આવ્યા બાદ એના કારણે અમૃત અનુષ્ઠાન આવે. અમૃત અનુષ્ઠાનનું આ કારણ છે એટલે બીજ તુલ્ય છે. બીજનું ફળ જાણું
એટલે એને બોધિ બીજ કહેવાય.
હા, બોધિ બીજ, બુદ્ધિ એટલે સમયસ્વ, એ બીજ તુલ્ય છે. એ આવે એટલે એની વૃદ્ધિ થાય. અને બોધિ બીજ આવ્યું હોય તો જ આપણા વ્રતિ દેશ વિધિ સર્વિધિ ગણાય, નહીં તો અવિધિ ગણાય. વ્રતધારી હોય તો પણ, દીક્ષા લીધી હોય પણ, આ સમયસ્વ ના હોય તો એ અવિધિ કહેવાય. અને અભવે જીવો પણ, ઘણી વાર દીક્ષા લે છે, સારી પાળે છે, નવ દૈવ સુધી જાય છે, ભોગ સુખ પામે છે, આત્મિક સુખ નથી પામતા.
એમને ઈચ્છા વિના થાય
હે?
અભવ્યત્વ જીવને મોક્ષની ઈચ્છા થાય
ક્યારે ન થાય. અભવ્યને 6 મહિનાની ક્યારે થતી નથી. દીક્ષા ઊંચી પાડે પણ માનપાન મેળવવા અને સંસારના સુખો મેળવવા, એમાં આપણો નંબર ના લાગી જાય ધ્યાન રાખવાનું. આવી વાત છે. અને એ સુખની ઈચ્છાથી એવો ધર્મ પાડે કે ના પૂછો વાર, સંયમ ઊંચો પાડે, મરીને નવું ગ્રેવ સુધી જાય ત્યાં સુધી અનુત્તરમાં મોક્ષ મન ના જાય. તો શ્લોક જોવા, તસ્માદ ધર્માનુરાગ તો તે ધર્મના અનુરાગ થી શર્મા વર્તે ચતુર્થમ અનુષ્ઠાન ચોથું અનુષ્ઠાન કહેલું છે બીજા ની ક્રમસંગતમ બીજ રાજી એટલે અંકુરા શાખા પ્રશાખા ફૂલ ને ફળ એ બધા ની વ્યાપ્ત એવું સુખ આ જીવને પ્રાપ્ત થાય છે. સંસારનું સુખે મળતું જાય પણ ધીમે ધીમે એનામાં વૈરાગ્યની વૃદ્ધિ થાય. આ ચોથું અનુષ્ઠાન આવ્યું હોય એમાં પાંચમું અનુષ્ઠાન આવવાની શક્યતા વધારે. બેઠો છું કોઈને કઈ પૂછવું છે આમાં નથી. આ અનુસાર નંબર લખાવો છે એ સમજી ગયા કે પેલા બીજા ત્રીજામાં છીએ એમાંથી નીકળી ચોથામાં આપણે જઈએ એવી ઈચ્છા થાય છે. ખાલી ચોથું અનુષ્ઠાન પાંચમાનું ખરું કારણ છે અને પાંચમું અનુષ્ઠાન મોક્ષનું કારણ. તો એટલું ધ્યાન રાખો જૈન કુળમાં જન્મ્યા છીએ આપણે વિતરાગ ભગવાનના ઉપાસક છીએ. બોલો માટે વિતરાગ કેમ બનીએ એ લક્ષ્મીમાં રાખો. ધનવાન માનની સેવા કરતા હોઈએ બોલો શા માટે ધનવાન માનની સેવા આપણે ધનવાન બનીએ એટલા માટે. તો વિતરાગની સેવા શા માટે તો ભગવાનની પૂજા સેવા દર્શન વંદન જે કઈ કરીએ એના દ્વારા ઈચ્છવાનું હે પ્રભુ મને સંસારનો રાગ ઓછો થાવ સુખનો રાગ અને દુઃખનો દેહ ઓછો થાવ. એક રાત પૈસા વધી જાય તો રાગી નહીં થવાનું, પૈસા ઘટી જાય તો દુઃખી નહીં થવાનું. આ રાગ રહેજો ઓછા કરવાના. આપણે વિતરાગ પ્રભુના પૂજારી છીએ બોલો. તો વિતરાગના પૂજારી પણ અંશે અંશે વિતરાગ હોવા અને લક્ષ્યમાં પણ વિતરાગ કાઢી એ મેળવવા માટે જ આપણે એમની પૂજા કરી. પછી એમને કઈ આપણી પૂજારી કોઈ જરૂર નથી. એ તો એમનો મોક્ષ કઈ અટક્યો નથી. એ તો અનુકૂળના સ્વામી છે નહી. આપણે પૂજીએ કોઈને પૂજ્ય કહેવાય એવું નથી. આપણા વગર લાખો જીવો એમને પૂજનારા છે અને ક્યારેય પૂજાના અભિલાષી નથી. આપણે અહીં છીએ કોઈ મારી બાર પગ ગાબે બાર ઈચ્છા રહે નહીં અને બે પોઈન્ટ માણસો પગમાં પડે ને માતા રાખી રાખી આપણે મોટા ને છોટા આવું બધું મનમાં ખરું. એમને આવું કશું જ ભાવ નથી. પણ આપણે એમની પૂજા એટલા માટે કરીએ છીએ કે હું તમારા જેવો વિતરાગ બનું. જો એકવાર વિતરાગતા આવી જાય તો ફરી સંસારમાં ક્યારે જન્મ મરણ લેવા જ ના પડે. બીજા ધર્મોમાં અને જૈન ધર્મમાં આ જ વિશેષતા. બીજા ધર્મોમાં એ છે કે મહાદેવની શંકરની બ્રહ્માની પૂજા કરો દર્શન કરો બ્રહ્મા ખુશ થાય આશીષ આપે બચ્ચા સુખી થાય. બોલો આખો દેવ ખુશ થાય નહીં કોઈ દિવસ નહીં થાય. એટલે મેં પહેલા કીધું છે હું વિચાર છું તમારે મારા જેવા વિચાર થવો હોય તો મારી પૂજા કરજો. મારા આશીષ આપવાની સારી નહીં એમ કહો. મારે કોઈ દાડો 25 વર્ષની ભગવાનની મેં પૂજા કરી તો ભગવાન કોઈ દર્શન ના આપ્યા ખુશ ના થયા આવું બધું મોડે બોલવાનું જ નહીં. તેથી એમથી દાડો ખુશ થવાના મારે ખુશ થવાનું છે એમ બોલો. એ ખુશ નથી થવાના હે. હા એ પૂછે ને તો તમે એને પગની પાટું મારો ને તો એ પૂછે ને થવાનું. પણ પગની પાટું મારવાનું જે દૂષિત ભાવ આવ્યો મગજમાં બોલો એ તમને દુઃખી કરે. આપણા પરિણામ આપણને કર્મ બંધાવે, સારા પરિણામ પુણ્ય બંધાવે, ખરાબ પરિણામ પાપ બંધાવે, અને વિતરાગતાના ભાવ મોક્ષે લઈ જાય. સમજાણું? ભગવાન કરતા હરતા નથી, આપણો આત્મા જ કરતા, આપણો આત્મા જ સંસારમાં ડૂબનારો, આપણો જ આત્મા સંસારથી કરનારો. આ એટલું કરું કે એ હતા ત્યારે માર્ગદર્શક હતા. શું હતા? અને ગેરહાજરીમાં પણ સોંપણી દ્વારા માર્ગ બતાવી ગયા. કરતા નથી, માર્ગ દર્શિકા છે કે તમે મોહને છોડો, વિકારને છોડો, વાસનાને છોડો, તો તમે વિચાર બની શકશો.
અન્ય ધર્મને ભગવાનો આપવાના તો નથી, પણ માન્યતા ઓછી છે.
છતાં આમાં એવું છે, કોઈ વેલ્ડર નિકાયમાં કે વૈમાનિક નિકાયમાં દેવ હોય અને લોકો એની સેવા બહુ કરે તો સેવાથી અંજાયેલો દેવ કોઈ પ્રસંગ થાય ખરા. આપણું પુણ્ય હોય ને એ દેવ એમાં રાગી હોય તો થાય ખરા. કારણ કે સંસારી છે જેમ ધારો કે તમે આમની બહુ ઘણા ગાઓ, આ જીવ સંસારી છે, એમને તમારા ઉપર પ્રેમ થઈ જાય એવું કદાચ બને. પણ વિતરાગ ના ગમેલા ઘણા ગાઓ તો વિતરાગ ક્યારે ખુશ થઈને બચ્ચા સુખીતા કે તારું સુખ હું દુઃખ દુઃખ રહ્યો એવું નાખે. જે દેવો પણ છે સંસારી, એટલે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે અને તમારી સેવા દેખે તો કદાચ તમારા ઉપર ખુશ પણ થઈ જાય. ખ્યાલ આવ્યો? એ દેવો તો નહીં, આપણા દેવો આવા વૈમાનિક, આ લક્ષ્મી, સરસ્વતી, પદ્માવતી, આ દેવીઓ છે ને, બોલો. એ બી મૂળ આપણી જેમ બહુ વાળા છે, એ બી ખુશ થઈ જાય એવું બને આપણી સેવા. પણ મોક્ષે ગયેલો એનું ખુશ ના થાય,
પણ એ ખુશ થાય અને કઈ આપે તો વ્યવસ્થા બધી ઉઠી ના થઈએ કરવા.
ના, કેમ જવું? આપણું કર્મ એટલું ઓછું થવાનું હોય તો એ આપણને ભાવ જાય. બેનો મેળ છે, બેનો આપણા ભાગ્યમાં જો આવ ના હોય ને તો એ ખુશ થાય કે નહીં, એ નાપા તૈયાર કે ભાઈ મારી શક્તિની હું તમને મદદ કરી શકું. આપણું ભાગ્ય ના હોય તો એ દેવ પણ મદદ ના કરે, પ્રસન્ન થયા હોય તો પાછા જતા રહે આવું બને. અને ભાગ્ય હોય એમાં એની સાહેબ, જેમ ધારો તમે ઇન્ડિયા જઈ આવ્યા અને સારી લાઈફથી પૈસા કમાયા તો તમે તમારી મહેનતથી કમાયા, તમારું પુણ્ય બી હતું અને સાથે તમે કોઈ સ્પોન્સર થયા પહેલા એ લાયા, એટલે નિમિત પણ બની ગઈ. તો એમાં આપણું ભાગ્ય કામ કરતું હોય તો આપી તેનું મેળ મળી જાય. એમ આપણું કર્મ ઓછું હોય તો આવો તેલ દેવી નિમિત્ત બની જાય. સંસારી વિતરાગ ક્યારે પણ બોલો આવા કામમાં જોડાતા નથી. વિતરાગ તો કહે છે કે હું આ માર્ગે ચાલ્યો, હું પામ્યો છું, તારે પામો એ માર્ગે ચાલ. મેં કહ્યું માર્ગદર્શિતા છે, માર્ગ બતાવનાર છે, પણ તમારું કામ કરવામાં એ તમારી પાછળ પરિવર્તન મદદ કરે એવા સક્રિય ઉપયોગ વાળા નથી. કેમ નથી? એમણે સંસાર છોડી દીધો. આપણે સંસારમાં છીએ એમ દેવ દેવી પણ બોલો સંસારમાં, એટલે કોઈનો પણ ઉપકાર કેમ થાય એનું પોતાના હાથે ભલું થવાનું હોય તો પોતે નિમિત્ત બને છે. જેમ આપણા હાથે કોઈ માણસનું સ્પોન્સર કરીએ ભલું થાય એમાં તો લાગણી વસ કરી હાલ બધું આવી જઈએ, નોકરી બહારીએ, 500,000 વધારે આપીએ, આવું બધું કરીએ. કેમ? કોઈ ઘીનો ઉપકાર થતો હોય તો આમ જેવે આપણે પામ્યા છીએ ચાલો કરીએ. એમ દેવ દેવી એવું પણ બોલો સંસારી હો, સરસ્વતી, પદ્માવતી કે વૈમાનિક દેવો, હેન્કર દેવો, કેટલા સંસારી દેવો છે. એ પોતે સંસારી છે પણ આપણા કરતા વધારે શક્તિ વાળા છે. આપણા બધા અવધિ જ્ઞાન છે, એટલે એક રાતમાં ગમે ત્યાં પહોંચી શકે. હવે એની ઇન્ડિયા જેવું જ બે રાજ્ય એટલે આપણે એ શક્તિ નથી. અને અભિજીત ગાંધી દેખી શકે એટલે મદદ કરવાની છે, પણ એ કરુણા કરે, સંસારથી સારે નહીં કે પોતે જ કર્યા નથી. સમજાવ એટલે આ દેવજી છે એ પોતે સંસારથી કર્યા છે અને ઉપદેશ આપીને ગયા છે કે આ સાચો માર્ગ છે. તમે સંસાર તરવાની વાત કરો, મોને જીતવાની વાત કરો, મોને છોડવાની વાત કરો, તમે એમાં લાગી જાઓ. એમાં આપણને સમજાવે છે, આપણે એકદમ લાગી નથી ગયા. એમનો ઉપદેશ આ છે. એટલે જૈનોના ભગવાન બોલો, જીવોને વિકાર થવાની કાયમ શિખામણ આપે, એ ભોગી થવાની કે રાગી થવાની વાત નહીં સમજાવે. આ તો અનાદિના સંસ્કાર છે. આપણે કોઈ પણ છોકરા કે છોકરીને સંસ્કાર શીખડાવવો પડે છે બોલો, એની ઉંમર બધા સમજી જાય. એમાં સંસારના કામો આજ્ઞાની અનાદિના છે, એટલે જીવોને સહેજે સહેજે આવડે છે. એટલે આ દેવી ભગવંતો એમાં તમને મદદગાર નથી. એ સંસાર કર્યા છે, અને સંસાર કરવું હોય તો એ તમને મદદ કરે છે. બેઠું એટલે બીજાના ભગવાન અને જૈનોના ભગવાન આ જ મોટો તફાવત. બીજા ભગવાન સંસારી છે બોલો, કોઈ બી રાધા કૃષ્ણ લો કે શંકર પાર્વતી લો કે વિષ્ણુ અને લક્ષ્મી લો, બધા સંસારી દેવો છે. કેવા છે? એટલે સંસારમાં કદાચ તમારે સુખ જોઈતું હોય મદદ કરે, જેમ ધનવાન થયેલો હોય એ નોકરને મદદ કરે, પણ એની પાસે સંસારનું સુખ છે નહીં. જો ત્યારે આપણે સંસારનું સુખ તો આપણી મહેનતથી આપણે કમાવવું છે. આપણે હો કમાઈ હો પ્રમાણે ચલાવવું છે. લાખ કમાઈએ તો આપણે કોઈ પાસેથી કમાઈ કામાયા વગર ધનની ચલ નહીં, ગુણોની વાત કરી. પ્રભુ મને તું ગુણો આપ, સમજાય છે? એટલે કે તમે મોહને છોડો, ગુણો આવશે. હા, તમે ધર્મમાં માત્ર શક્તિ મેળવવા માટે એની સહાય લેવા સુધી અને સંસારને લીલોછમ રાખવા માટે દેવ દેવીની સહાય કરો એમ ઈચ્છો એ વાત જુદી આવશે. એટલે મૂળ વાત આપણે ઉપર આવીએ કે જૈન ધર્મ જન્મેલા જીવને કાયમ મોક્ષની ઈચ્છા હોય ને, થોડું જોરથી બોલો ખરા, મોક્ષ એટલે બંધન માંથી છૂટવાની, બોલો, બંધન માંથી છૂટવાની ઈચ્છા વાળો જીવ હોય એ બંધન ની માગણી કરે અને બંધન માં મદદ કરનારની ઈચ્છા રાખે, કારણ કે જોડા વધારે બાંધે એવા પોલીસ ની ઈચ્છા રાખો. મારે જે પોલીસ ક્યારે આવે મને દોડે ક્યારે બાંધી જાય આવી ઈચ્છા રાખો. સમજી ગયો બધી વાત? સંસારી દેવોની વાત આવી છે. તમને ભોગમાં જોડનારા છે એટલે આ વાત સમજવી બહુ મુશ્કેલ છે. ચાલો હાલ જોઈએ શ્લોક 21. બીજમ ચળિય જનાન દ્રષ્ટ્વા શુદ્ધાનુષ્ઠાન કાર્યણ બહુમાન પ્રશંસાભ્યામ ચિકિત્સા શુદ્ધ ગોચરા. આમ જો કોઈ જીવો આવું શુદ્ધ ધર્મ અનુષ્ઠાન કરતા હોય, આવું કોઈ સારું દાન કરતા હોય, કોઈ સારું શિયર પાડતા હોય, કોઈ સારું તપ કરતા હોય, તો એ અનુષ્ઠાન કરનારાને જોઈને એનામાં બીજ આવ્યું છે બોલો, બીજ આવ્યું એમ જોઈને આપણે ખૂબ રાજી થવાનું અને એનું બહુમાન કરવાનું અને એ પ્રશંસા કરવાની. જેથી આપણામાં એ ગુણ આવે, બહુમાન પ્રશંસાભ્યાસ, બહુમાન અને પ્રશંસા કરવા વડે એવું અનુષ્ઠાન કરનારો હું ક્યારે બનું? બોલો. આવી ચિકિત્સા કરવાની ઈચ્છા કરવાની. કોઈ મને સારું સામાયિક કરતો હોય, બોલો, ખૂબ સમતા ભાવમાં રહેતો હોય, તો એ જોઈને હું આવું સામાયિક ક્યારે કરું, આમ ઈચ્છા કરવાની, એનું બહુમાન કરવાનું અને એની પ્રશંસા કરવાની. કેમ? એને સારું કાર્ય બધું કર્યું છે માટે. જો બીજમ ચે જનાન દ્રષ્ટવા, અહીં આ બીજ શુભ અનુસાર કરનારા જે મનુષ્યો એને જોઈને એમના આ બીજની બહુમાન અને પ્રશંસા વડે ખરેખર આવી શુદ્ધ ક્રિયા કરવાની આપણે ઈચ્છા થઈ જવી જોઈએ. હું પણ આવું સામાયિક ક્યારે કરું? બોલો. ભાઈ, જે જીવો સારું ધર્મ અનુષ્ઠાન બોલો કરતા હોય, હવે એ જોઈને આપણને એ મોક્ષનું કારણ છે એમ સમજાણું છે, હું આવું અનુષ્ઠાન ક્યારે કરું? આવી ઈચ્છા રાખવાની. અને આપણા મનથી એનામાં માટે એનું બહુમાન કરવાનું, એની પ્રશંસા કરવાની. જે જો સારું ધર્મ અનુષ્ઠાન કરે છે, કરાવે છે, એની જેટલી બને એટલી વધારે અનુમોદાય પ્રશંસા. એટલે આપણે કોઈ તપ કર્યો હોય, બોલો, મહિના મહિના ઉપર સ્વામીની બહુમાન કરીએ, અરે ભૂલા કરાવીએ, એ માટે અમે આ પગલે ક્યારે આવીએ? આ બીજ છે સમ્યક્ત્વ, અને આવો ધર્મ કરવો એ બીજ છે. હવે પાવી મોસો સત્યા એવા અનુબંધ સાકલન કિત્તે અંકુલ હેતુ વેદના ચિત્ર સ્કંદ કલ્પા છે વર્ણિતા. હવે આમ જો જેમ બને છે આવા અનુષ્ઠાનનું ક્યારેય પણ એના ઉપર ખોટું કલંક નહીં આપવું. અકલંક કેવું? કેટલું સારું અનુષ્ઠાન આ જીવે કર્યું એમ એની પ્રશંસા કરીએ, એની અનુમોદના કરીએ, અને એને જરા પણ કલંક વગરના રૂપે જોઈએ, એ અંકુરા કહેવાય. બીજમાંથી બોલો અંકુરા. અને જેમ બને છે એની વિવિધ પ્રકારની અન્વેષણા કરવી, આવું અનુષ્ઠાન અમારામાં ક્યારે આવે એની સેવામાં જોડાવું, એનો સ્કંદ કહેવાય. જેમ બીજ વાયુ હોય, બીજમાંથી અંકુરા થાય, અંકુરામાંથી સ્કંદ થાય, થાય ને, એમ આવું એમનું અનુષ્ઠાન જોઈને કરી અનુમોદના પ્રશંસા બોલો. અને એનામાં કોઈ દાડો ખોટો કલંકનો ભાવ નહીં વિચારવો. એટલું ધીરે ધીરે એમાં આગળ વધારવા, એ જીવને આગળ વધારવા, અને આપણે એને ઉત્તેજન આપવું. આ બધું સ્કંદ અમારું પેલું બીજ વાયુ છે ને, બીજમાંથી ફાલ્યું ફૂલ્યું થાય. હવે સ્કંદ આવ્યો પ્રવૃત્તિ તેસુ ચિત્ર પત્રાદી સદૃષિ મતા પુષ્પમ ચ ગુરુ યોગાદી હેતુ સંપત્તિ લક્ષણમ. પ્રવૃત્તિ તેસુ, પછી એમાં પ્રવૃત્તિ કરવી. સમજો, એને તપ કર્યો છે, એમને રાગાડી જીત્યા છે, તો આપણે થોડું કલાક બે કલાક પણ રાગાડીને જીતવાનો પ્રયત્ન કરો, એને માર્ગે ચાલવું. એ પત્રાદી સદૃશી, એના ઉપર પાંડા આયા હતા, જે બીજ હતું ને, બીજમાંથી અંકુરા થયા, અંકુરામાંથી ખંડ થયો, ખંડમાંથી પાંડા થયા. એમ આપણે પેલા એના ઉપર ભક્તિ બહુમાન, અને પછી એના જેવું થોડું આચરણ કરવું આપણે, અને ગુરુ યોગાદી, પછી એને સદગુરુનો યોગ મેળવીને કલ્યાણ પામ્યું એ જી. એમ આપણે પણ ગુરુ યોગ વિગેરે, સાચા ગુરુનો યોગ વિગેરે હેતુ સંપત્તિ, આવા કલ્યાણના કારણોની પ્રાપ્તિ કરવી. બોલો, આત્માનું કલ્યાણ કરે એવા હેતુ એટલે કારણો, સારું વાંચન, સારું અભ્યાસ, સારા ગુરુનો યોગ આપણે મેળવીએ ને એ ફૂલ કહેવાય. પેલું બીજમાંથી અંકુરો જો, પેલું અંકુરોમાંથી પારણા થયા, પારણામાંથી ફૂલ થયા. અને જેને પોતાના આત્માના કલ્યાણની ઈચ્છા પેટી હોય એ જીવ સારા ગુરુને શોધે નહીં પેલું, અને કલ્યાણ મારા આત્માનું કેમ થાય અને મને બરાબર તત્વ સમજાવે એવા ગુરુનું એ શોધ કરે. એટલે કે ગુરુ યોગ આદિ ગુરુનો યોગ વિગેરે કારણોની પ્રાપ્તિ થવી એ ફૂલ સમજવા. હવે ફૂલમાં શું આવે? ફળ. ફળ આવશે ને આવા ગુરુનો યોગ થયો હોય તો રોજ એની પાસે સમજી સમજીને એ ધર્મ પ્રાપ્ત કરે. તો ભાવ ધર્મ છે સંપત્તિ ના ધીરા ફલમ વિજ્ઞેયમ નિયમાત મોક્ષ સાધકમ. અને ભાવ ધર્મની સંપત્તિ પ્રાપ્ત કરવી અને સંદેશના દીના આ ગુરુ આપણે મળ્યા એ દેશના આપે રોજ રોજ સમજાવે, રોજ માર્ગ સમજાવે, બે કલાક દેશના આપે ત્યારે આપણામાં રોજ ધર્મના સંસ્કારો આવે એ ફળ આવ્યું. આપણામાં ધર્મ આવી એનું ફળ આવ્યું. આ પ્રમાણે આવેલા સંસ્કારો મોક્ષનું કારણ બને. શું બને? જેમ તમે બીજ વાવો તો બીજમાંથી અંકુરા થાય, ખંડ થાય, પત્ર પાંદડા આવે, ફૂલ આવે, છેલ્લે ફળ આવે. એમ અહિયાં પણ આવા વૈરાગી ગુરુનો યોગ થાય એની પાસે અભ્યાસ કરવાથી આત્મા આત્મતત્વને ઓળખે અને આત્મતત્વ તરફ પ્રેરાય અને ભોગમાંથી વિરક્ત બને. એમ કરતા સદ્દેશના પામે, સન્માર્ગ પામે, એમ કરતા જીવ કલ્યાણના માર્ગે આગળ વધે. આ એનો કરવાનો ઉપાય. પેલું આ પ્રમાણે આપણે 24 શ્લોક સુધી આવ્યા છીએ. હવે શ્લોક લઈ પૂરું કહીએ. કેટલા અનુસાર આવ્યા? નામ ભૂલી જાઓ. એ વીસ અનુસાર, અનુસાર અનુસાર અને તદેતુ. આ તદેતુ અનુસાર આવે એ થોડા જ કાળમાં અમૃત અનુસાર આવે. કયું આવે? એનું ફળ છે માટે. એ વાત 25મા શ્લોકમાં લખે છે. સજો ભાવ ધર્મોઈ શુદ્ધ ચંદન ગંધવત એક ગર્ભમ અનુષ્ઠાનમ અમૃતમ સંપ્રત્યક્ષ છે. હવે આમ જો અત્યાર સુધી સારા દેવ નું આલંબન હતું, સારું ભણાવનાર સમજાવનાર ગુરુનું આલંબન હતું, સારા મા બાપ સારા સંસ્કારી મિત્રોનું સાથ સહકાર હતું. એમ કરતા આજી પોતે જ પાવરધા બને. બોલો, હવે એને કોઈના આલંબની બહુ
જરૂર નથી.
એટલે કે સહજો સ્વાભાવિક જ ભાવ ધર્મ આ જીવમાં પ્રાપ્ત થાય. કેવો શુદ્ધ, કોના જેવો? ચંદન ગંધ, ચંદનમાં જે સુગંધ છે એ ચંદન પર કોઈનો લેપ કર્યો છે? એમ આ જીવમાં પોતાનામાં જ આવી ધર્મની ભાવના પેદા થાય. એ સદગર્ભ આવો સ્વાભાવિક વૈરાગ્ય. બોલો, એનાથી ગર્ભી યુક્ત એવું જે અનુષ્ઠાન એને છેલ્લું અમૃત અનુષ્ઠાન કહેવાય. કયું અનુષ્ઠાન? ધીરે ધીરે જીવમાં એવો સ્વાભાવિક વૈરાગ્ય પેદા થાય કે કોઈ ગુરુની જરૂર ના રહે. બોલો, પોતે જ ગુરુ બની જાય. ગુરુ બની જાય કઈ મોકલમાં આવી જાય નહીં. હવે એને આલંબની
જરૂર નથી.
એવો આત્મા ભાવથી નિર્મોહી વૈરાગી અને ઉત્તમ સંસ્કાર વાળો બને એટલે એનું અનુષ્ઠાન એ અમૃત અનુષ્ઠાન કહેવાય. કયું અનુષ્ઠાન? આ પ્રમાણે બહુ સંક્ષેપમાં 5 અનુષ્ઠાનની વાત સમજાય. બોલો, પેલા સંસ્થા આ ભાવના સુખની ઈચ્છાથી ધર્મ કરાય. આવતા ભાવના સંસ્કાર સુખની ઈચ્છાથી કરાય અને બુદ્ધિ વગર કરાય અનુસાર. અને મારો આત્મા વિશ્વાસ કેમ બને એમ સમજીને વિશ્વાસ ઉપના રાગથી અનુષ્ઠાન કરાય અનુષ્ઠાન અને આપણો આત્મા જ વૈરાગી થઈ અને મોહ રહી બની અને અનુષ્ઠાન કરે એ બધું છે. કયા અનુષ્ઠાન નું જવું છે? પાંચમા માં હવે આપણે બધા ચોથા માં જઈએ અને ચોથા માંથી પાંચમું અનુષ્ઠાન પામીએ અને વહેલા વહેલા મોક્ષે જઈએ એ ભાવના સાથે આજનું આપણે સંતું. 25 શ્લોક થયા, હવે બોલો શ્લોક.
આપણે
છોકરી રાખો.
હા.